हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितं मुखं तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये अग्नेन यसुपथारायेऽस्मान् विश्वानि देव वयुनानि विद्वान् यूयोद्यस्मज्जुहुराणमेनो भूयिष्ठान्ते नम मुक्तिं विधेम भूयिष्ठान्ते नम मुक्तिं विधेम
उपनिषदना ऋषिओ ये प्रार्थना करती वक्ते उपनिषद में परमात्मा ने कहू के अमारी अंदर जे अल्पताओ जे दूषणों ने दोषो छे ते दूषणों अने दोषों ने दूर करवाने माटे कृपा करो। तमे अग्नि स्वरूप प्रकाशमय छो, अग्नि जेवी रीते बीजा बधाज पदार्थों नु भक्षण करी जाए, बीजा बधाज प्रकारना पदार्थों ने जेवी रीते अग्नि नष्ट करी नाखे तेवी रीते तमे पण कृपा करो, जेथी अमे अमारा दोषों अने दूषणों माथी मुक्ति मेळवी शकी। ज्ञानना अग्नि थी, प्रेमना अग्नि थी अमारा जीवन ने बने तेटलो विशुद्ध करिए। अमारी पोतानी जे निम्न प्रकृति छे ते निम्न प्रकृति अथवा पाशवी प्रकृति नी सामे मोर्चो मांडी शकीए, युद्ध करी शकीए। अमारी पोतानी अंदर जे बुरा विचारो अथवा भावो छे, अहंता ममतादी छे, धीरे धीरे तेनो सर्वनाश करी परमात्मानु शरण स्वीकारीने पोताना स्वरूपनो अनुभव करी शकीए। भूयिष्ठान्ते नमोक्तिम विधेम, ऋषिओ कहे छे कि अमे तमने वारंवार प्रणाम करी। तपश्चर्या करनारा, भक्ति करनारा, उपासना अथवा आराधनानो आधार लेनारा एक प्रकारना मानवो तो आवो विचार ले करता होय, आवा भावो सेवता होय, जे द्वारा पोताना जीवननी विशुद्धिने माटेना प्रयत्नो आदरता होय। तपश्चर्या करनारा, भक्ति करनारा, साधना करनारा, आराधना उपासनानो आधार लेनारा बीजी जातना साधको जीवननी विशुद्धिनु पूरेपूरु ध्यान राखता ना होय, परंतु शक्ति प्राप्त करवाने माटे साधनानो आधार लेता होय, कोई लोकनी प्राप्तिने माटे साधना करता होय, साधना करीने, उपासना करीने, आराधना द्वारा स्वर्ग लोकनी प्राप्ति करवाने माटेनी अभिलाषा राखता होय, ब्रह्म लोकनी प्राप्ति करवानी इच्छा सेवता होय, आ लोकनी अंदर पण उत्तम प्रकारना प्राकृतिक सुखोपभोगोनी अभिलाषानुं सेवन करता होय, जुदी जुदी जातनी शक्तिओ अथवा तो सिद्धिओ जुदी जुदी जातनी साधना करवाथी सांपड़े तेने मेळवाना मनोरथ करता होय, अने तेना परिणामे पोताना जातनी शुद्धि तरफ जेटलू पण ध्यान जवू जोईए तेटलू ध्यान जाय नहीं, पोतानुं विशुद्धिकरण सदाय नहीं। एटले तपश्चर्या तो चाले, मंत्र द्वारा अनुष्ठानो चाले, पुरस्चरणो चाले, यज्ञ यागादी थता चाले, बधुं ज थाय, अने ते द्वारा केटलीक सिद्धि सुखाकारी समृद्धि पण सापड़े, परंतु जीवन में जेटला प्रकारनी विशुद्धि स्थपावी जोईए तेटला प्रकारनी विशुद्धि स्थपाई नहीं। मन में अहंता रही जाए, राग द्वेष रही जाए, तृष्णा पोतानुं तांडव नृत्य करती होय, अनेक प्रकारना जीवननी अंदर भय पण सतावता होय, मानव निर्भय बनी जाए, निश्चिंत थई जाए, निर्विकार बनी जाए, निर्मल थई जाए, તો તપશ્ચર્યા, સાધના, આરાધના, ઉપાસના તેને સાચી દિશામાં આગળ લઈ જાય છે તેમ કહેવાય. પરંતુ માનવ નિર્મળ, નિશ્ચિંત, નિર્વિકાર ન બને, પરમાત્મા પ્રત્યે અભિમુખ બને નહીં, પરમાત્માનો પ્રેમ જીવનમાં પ્રગટ ન થાય તો કેવળ લૌકિક પારલૌકિક પદાર્થોની પ્રાપ્તિ કરી આપનારી ઉપાસના, સાધના, સિદ્ધિ, કેટલીક વિશેષ શક્તિઓને બક્ષનારી આરાધના અથવા તપશ્ચર્યા માનવનું આત્યંતિક કલ્યાણ ના કરે. રામચરિતમાનસની અંદર આ વાતનું નિરૂપણ કરવામાં આવ્યું. તપસ્વીઓ રામચરિતમાનસના આરંભમાં આપણે જોઈએ છીએ, એક તપસ્વી છે મનુ મહારાજ, જીવનની વિશુદ્ધિનો આગ્રહ રાખીને તપશ્ચર્યામાં પ્રવૃત્ત થયા છે. સંસારની અસારતાને, ક્ષણભંગુરતાને, વિનાશશીલતાને સુચારૂ રૂપે સમજીને, એમાંથી પોતાના મનને ઉપરામ કરીને પરમાત્મ દર્શનનો એકમાત્ર મનોરથ લઈને એકાંતમાં વસ્યા, તપશ્ચર્યા કરી, અને તેના પરિણામે તેમને ભગવત દર્શનની પ્રાપ્તિ થઈ, જીવન ધન્ય બન્યું, શાંતિ સાંપડી. તેની સાથે સાથે જ બીજા તપસ્વીનું પણ વર્ણન રામચરિત માનસના કવિએ કર્યું બતાવવા માટે કે તપસ્વીઓ પણ કેવી રીતે માનસિક દ્રષ્ટિએ જો વિચારીએ તો જુદા પડે. શુદ્ધિ સાધીને તપશ્ચર્યા કરનારા તપસ્વીઓ, શુદ્ધિ સાધ્યા સિવાય તપશ્ચર્યા કરનારા તપસ્વીઓ, તપશ્ચર્યા કરીને પરમાત્માને પામવાની ઈચ્છાવાળા તપસ્વીઓ, પરમાત્માને પામનારા, પ્રશાંતિમાં સ્નાન કરનારા તપસ્વી, અને તપશ્ચર્યા કરીને પરમાત્માને નહીં પામનારા, પામવાની ઈચ્છા નહીં રાખનાર પરંતુ શક્તિ માગનારા તપસ્વીઓ, મનુ મહારાજની વાત કરીને તરત જ એવા એક તપસ્વીની વાત પણ રામચરિત માનસમાં આવે. તે પણ ત્રણ ભાઈઓ છે, એક જ ઘરમાં રહેનારા ત્રણ ભાઈ, ત્રણેયના વિચારો જુદા, ત્રણેયના ભાવો જુદા, ત્રણેયના લક્ષણો જુદા, ત્રણેય તપશ્ચર્યા કરવાને માટે એક સાથે એકાંતમાં જ ગયા. ત્યાં જઈને વર્ષો સુધી તપશ્ચર્યામાં પ્રવૃત્ત રહ્યા. તપશ્ચર્યામાં પ્રવૃત્ત રહ્યા એટલે તેના પરિણામ સ્વરૂપે બ્રહ્માનું દર્શન તેમને થયું. બ્રહ્માનું દર્શન થયું એટલે બ્રહ્માએ વરદાન માગવા માટે કહ્યું, અને બ્રહ્માએ વરદાન માગવા માટે કહ્યું એટલે મોટો ભાઈ હતો તેણે વરદાન માગ્યું કે તમે જો ખરેખર પ્રસન્ન થયા હો તો મને અમૃત પદ આપો, મારું મરણ થાય જ નહીં. બ્રહ્માએ કહ્યું કે આ તો શક્ય નથી, અત્યાર સુધી જેટલા પણ જીવો જગતમાં આવે છે બધા જ જવાબી ટિકિટ લઈને આવે, જવાબી લઈને આવે, આવવાની અને જવાની સાથે જ મળી જાય ટિકિટ, જેને આપણે રિટર્ન ટિકિટ કહીએ, એમાં કન્સેશન પણ હોય છે થોડુંક, રેલવેમાં ને બધે બસોમાં પણ. એટલે રિટર્ન ટિકિટ લઈને, જવાબી ટિકિટ લઈને આવનારા જીવો હવે એવી ઈચ્છા કરે કે અમર થઈએ, બનતું નથી, અઘરું છે. શરીર અમર રાખવાનું કાર્ય ઘણું અઘરું. શરીર પંચમહાભૂતોમાંથી બનેલું, પંચમહાભૂતો પ્રકૃતિમાંથી પેદા થયેલા, પ્રકૃતિ હંમેશા પરિવર્તનશીલા, એક સરખા સ્વરૂપમાં નહીં રહેનારી, જન્મે વધે ઘટે વિકારવશ થાય, અંતતો ગત્વા વિનાશ પણ પામે, અદ્રશ્ય થઈ જાય. આ સ્વરૂપ છે પ્રકૃતિનું. શરીરથી અમરતા કેવી રીતે મળે, બને તેમ નથી. ત્યારે પછી પેલા તપસ્વીએ ખૂબ વિચાર કર્યો અને વિચાર કરીને બ્રહ્માને કહ્યું કે તો પછી એમ કરો કે મારું મરણ ભલે થાય પણ મનુષ્યો જે હોય તે મનુષ્યો અને વાનરો હોય તેમના હાથે મરણ થાય. એને એમ હતું કે હું તો મનુષ્યોને વાનરોને સહેલાઈથી પહોંચી શકું, એ વળી મારું મરણ શું કરી શકે. રામચરિત માનસમાં ઘણે ઠેકાણે જે રસિકો રામચરિત માનસને વાંચે તેમને કેટલીક વાર એક ભ્રમણા થઈ જાય છે વિદ્વાનોને પણ થઈ જાય છે, સાધારણ માણસોને થાય છે તેવું નથી. સાધારણ માણસોને સાધારણ ભ્રાંતિઓ થાય, વિદ્વાનોને કેટલીક વાર વધારે પડતી થઈ જાય. તો ઘણી વાર એવું માનવામાં આવે કે આ વાનરો જેમણે રામને મદદ કરી તે વાંદરાઓ, અંગ્રેજીમાં જેને મંકીસ કહેવામાં આવે તે હતા. આ એક ઘણી મોટી ભ્રાંતિ આપણા દેશમાં ચાલી છે રામાયણના આધાર ઉપર. મહર્ષિ વાલ્મીકીના રામાયણને જો સારી રીતે વાંચીએ તો આ ભ્રમણાને સ્થાન રહેતું નથી, પણ રામચરિત માનસને જો કેટલીક ઠેકાણે વાંચીએ તો સિદ્ધિ રીતે તો તુલસીદાસ મહારાજે આવું વર્ણન કરેલું નથી, છતાં પણ કોઈ કોઈ વાર આવો વિચાર પેદા થઈ જાય. આ વાંદરાઓ હતા, ચિત્રકારો તો પાછા પડવાના જ નહીં, કથાકારો તો તૈયાર છે જ, ઇતિહાસ એમાં રહેતો નથી. ખરેખર શું વાત એમ છે કે તે જમાનામાં મનુષ્યોની વાનર નામની જાતિ હતી, મનુષ્યોની જાતિ, જેમ અત્યારે મનુષ્યોની નાગ નામની જાતિ છે. નાગ જાતિ તો આખો નાગાલેન્ડ આપવો પડ્યો એમને માટે, આપણે નાગાલેન્ડ. હવે ત્યાં નાગાલેન્ડ એટલે બધા સરપંટ સાપ થોડા રે, મનુષ્યોની જાતિ છે. અમારે ત્યાં હિમાલયમાં કદી તમે પ્રવાસ કરવા આવો અને ત્યાં આગળના વાતાવરણથી સુપરિચિત થાવ તો તમને સમજાય કે ત્યાં પાછી ખસ નામની જાતિ છે. આપણને એમ લાગે કે બધાને ખસ થઈ હશે, તેવું નથી. ખસ નામની માનવોની જાતિ. અને આપણે ત્યાં મિસ્ટર માકડ અને મિસ્ટર મચ્છર ને અટકો તો હોય જ છે, એટલે આપણે ગભરાવાની જરૂર નહીં કે આ બધા મચ્છરો હશે માકડો હશે ચટકા ભરશે આપણને. માનવો જ છે, માનવોની આ સર નેમ, માનવોના માટે જ નામ એમને માટે રાખવામાં આવ્યા. માનવોની જુદી જુદી જાતિઓ, તેવી જ એક જાતિ રામાયણ કાળમાં માનવોની પણ વાનર નામની જાતિ હતી. એટલે મનુષ્યો જ હતા, પણ એમના કદ બાંધાઓ ઘણા સરસ કદાવર બાંધાના માનવો અને ચપળ, એમાં હનુમાનજી જેવા પરમ જ્ઞાની પણ ખરા, જે વેદ શાસ્ત્રોના પરમ જ્ઞાતા. અતુલિત બલધામમ સ્વર્ણ શૈલાભ દેહમ દનુજવન કૃષાનું જ્ઞાની નામ અગ્રગણ્યમ કહેવામાં આવ્યા. જ્ઞાની નામ અગ્રગણ્યમ, વાંદરાઓ કઈ જ્ઞાની નામ અગ્રગણ્ય હોય? માનવો જ હોય જ્ઞાની. જ્ઞાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ અધીશમ, વાનર જાતિના અધીશ્વર એ રામના દૂત. અને આ વાનર જાતિની પાસે મોટા મોટા દક્ષિણ ભારતમાં રાજ્યો, કિષ્કિંદા જેવી રાજધાનીઓ વાલ્મીકી રામાયણમાં વર્ણન કરવામાં આવે છે કે આ વાનર જાતિની જે કિષ્કિંદા નામની રાજધાની હતી એ રાજધાની એટલી બધી સમૃદ્ધ હતી જેટલી સમૃદ્ધ અયોધ્યા નગરી હતી. એટલે એમાં ભૂગર્ભ ગટરો પણ હતી કિષ્કિંદામાં, વાલ્મીકી રામાયણમાં વર્ણન કર્યું છે. અને તેના કાંગરાઓ સોનાના હતા. વાંદરાઓને ભૂગર્ભ ગટરો હોય કદી? માનવોને જ હોય. વાલ્મીકીએ બહુ સુંદર વર્ણન કર્યું કે કિષ્કિંધામાં સ્નાનાગારો પણ હતા સુંદર મજાના. ત્યાં સુધી લખે છે વાલ્મીકી કે ત્યાં આગળ જે કિષ્કિંદા નગરી હતી ત્યાં નહેરોનું પણ નિર્માણ કરવામાં આવેલું હતું. એટલું બધું સમૃદ્ધ રાજ્ય હતું દક્ષિણ ભારત, અને અયોધ્યા નગરી પણ તેવી જ સુસમૃદ્ધ હતી. અને એની અંદર કિષ્કિંધામાં સુગ્રીવ જેવા, વાલી જેવા શાસકો, અંગદ જેવા, હનુમાનજી જેવા બુદ્ધિમાન પુરુષો વાંદરાઓ નહીં હતા. આમ વાત છે, છતાં આપણા દેશમાં એવું માનવા મનાવવામાં આવે. આપણે વાંચન તો ઓછું જ કરીએ, એમાંય સંસ્કૃત તો મૂળ તો ઓછું જ વાંચતા હોઈએ, એટલે આપણને કંઈ ખાસ ખ્યાલ આવે નહીં. આપણા દેશનો જે ઇતિહાસ હોય એના જે તથ્યો હોય બરાબર તેનો ખ્યાલ કોઈ વાર ના પણ આવે. માનવ જાતિ ઘણા ચપળ લડાયક મિજાજના યોદ્ધાઓ, સેવાભાવથી સંપન્ન આ વાનર જાતિ જે માનવોની જાતિ હતી તેની અંદર રહેતા હતા. ત્યારે આને લાગ્યું કે વાનરો તો શું મારી બરાબરી કરી શકે અને માનવો પણ શું બરાબરી કરી શકે, વાનર જાતિ સિવાયની જાતિના જે માનવો છે તે શું બરાબરી કરી શકે. એટલે બ્રહ્માની પાસે તેણે માગી લીધું કે વાનરો અને માનવો મૂકીને બીજા જે હોય તેમના હાથે મારું મરણ થાય નહીં. તથાસ્તુ, જેણે જેવું માગ્યું તેને પ્રભુ આપે. આ રાવણ, રાવણની તપશ્ચર્યાની આ ફલશ્રુતિ. એણે જે તપશ્ચર્યા કરી તે કઈ પરમાત્માના દર્શનને માટે કરી નહીં, પરંતુ મરાય નહીં તેટલા માટે કરી. અને કર્યા પછીથી પણ મનની શુદ્ધિ તપશ્ચર્યા કરતા પહેલા પણ એટલી બધી સધાયેલી નહીં ને પાછળથી પણ સંપૂર્ણપણે સધાયેલી નહીં. એટલે જેવું વરદાન મળ્યું કે તરત જ પોતે વિચાર કર્યો કે આપણે તો નિર્ભય બની ગયા, હવે આપણે બળ બતાવી શકીએ બધાને, કારણ કે દેવો આપણને મારી શકવાના નથી. માનવોને વાનરોને હાથે જ મરવાના, એ તો એમને પકડી પકડીને સ્વાહા કરવાની આપણામાં શક્તિ. બીજો ભાઈ હતો કુંભકર્ણ, તેણે પણ એવું જ તપ કરેલું અને બ્રહ્મા તેની પાસે પણ ગયા, વરમ્રુઈ વરદાન માંગો કુંભકર્ણે, કંઈક માગવાનું કંઈક માગી લીધું. ઇન્દ્રાસન માગવાની ઈચ્છા, ઇન્દ્ર થવું તો સારું, સુખ મળે, સમૃદ્ધિ મળે, વિલાસ મળે, પણ આ ઇન્દ્રાસનને બદલે નિદ્રાસન સારું. તથાસ્તુ, શું ખોટું છે, ઊંઘવાનું જ માગ્યું, ઊંઘવાનું મળે એને ખબર નહીં કોઈ નિદ્રાસન બોલું છું. ઇન્દ્રાસન, આ તપશ્ચર્યાનો જેને અહંકાર છે, પુરસ્ચરણોનો અહંકાર હોય, જેમને પારાયણોનો અહંકાર હોય, તો અહંકારને દૂર કરવા પ્રભુ કસોટી પણ પૂરી કરે કે આવો અનુષ્ઠાન કરવાનું છે ને, પુરસ્ચરણ કરવાનું છે ને, તો આવી જાઓ એક બાજુ. એનો જો તમને અહંકાર હોય તો પછી અમે કસોટી પણ એવી જ કરીશું, ભાષાની પૂર્ણ શુદ્ધિ જોઈશે, નિયમો પરિપૂર્ણપણે પાળવા પડશે, તો જ તમારા પુરસ્ચરણો અનુષ્ઠાનો સફળ થશે, નહીં તો નહીં થાય. પણ જેનું હૃદય સરળ છે, જેને અનુષ્ઠાન પુરસ્ચરણની કાંઈ ગમ છે જ નહીં, જે કેવળ શરણાગત ભાવે પ્રભુને એમ જ કહે, પ્રભુ મારામાં તો કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી, ધ્યાન નથી, સાધનાની સમજણ નથી, હું તો તમારી કૃપાનો જ ભિક્ષુક છું, તમે મારા પર કૃપાનો વરસાદ વરસાવો, ભાષા શુદ્ધિને પણ હું બરાબર જાણતો નથી, તો પછી પરમાત્મા તેની સાથે જુદો વ્યવહાર કરે. જેવી રીતે માતા બાળકની કાલી ઘેલી વાણી સાંભળીને પ્રસન્ન થાય અને બાળક કાલી ઘેલી વાણીમાં ભોજનની અથવા પાણીની અથવા બીજા કોઈ પદાર્થની માગણી કરે તો પણ તેની ભાષાની અશુદ્ધિ પ્રત્યે માતાનું ધ્યાન જતું નથી. જે વસ્તુની આવશ્યકતા હોય છે માતા, તે વસ્તુની આવશ્યકતા બાળકને પૂરી પાડે. એમ જેનું હૃદય સરળ, ભાવ સરળ જેનો, તે પરમાત્મા અભિમુખ બને અને પરમાત્માની ભક્તિ આદરે, ભલે ને ભાષા બહુ સારી ન હોય, તેની વિધિ વિધાનની ખબર ન હોય, શાસ્ત્ર જ્ઞાન ન હોય, કાંઈ નહીં, હૃદય નિષ્પાપ હોવું જોઈએ, સરળતા હોવી જોઈએ, આ મોટામાં મોટી મૂડી છે, અને પરમાત્માને માટેનો પ્રેમ હોવો જોઈએ, તો પરમાત્મા પ્રસન્ન થઈ. તથાસ્તુ, નિદ્રાસન, ઇન્દ્રાસનને બદલે નિદ્રાસન. પણ ત્રીજો ભાઈ હતો પાછો વિભીષણ, તે પણ તપશ્ચર્યા કરતો હતો, ત્યાં પણ બ્રહ્માજી પહોંચ્યા, વરમ બ્રુહી વરદાન માગો. ત્રણ ભાઈ એક જ ઘરના, અને છતાં પણ ત્રણેયની મતિ જુદી જુદી, અને ત્રણેયની મતિ જુદી એટલે ત્રણેયની પ્રવૃત્તિ જુદી, અને ત્રણેયની પ્રવૃત્તિ જુદી એટલે ત્રણેયની ગતિ જુદી. મતિ પ્રમાણે પ્રવૃત્તિ, પ્રવૃત્તિને અનુસરીને ગતિ માનવની થાય. વરમ બ્રુહી વરદાન માગો. વિભીષણે કહ્યું, પ્રભુ શું માગો? એનું નામ જ વિભીષણ છે, વિગત છે ભીષણતા જેનામાંથી, તે વિભીષણ. ભીષણ નથી હવે એનું જીવન. ઘણા માણસો ભીષણ આપણને લાગે, જોઈએ તો આંખ ભીષણ ભયંકર, મોઢા ભયંકર એમ લાગે જીવતા જ ભૂત આવ્યા કે શું, વાઘસિંહ જેવી તરાપો મારે વાણી બોલે ત્યારે શાંતિથી બોલી શકે જ નહીં, કોઈ વાતનો સીધો ઉત્તર આપી શકે જ નહીં, આપવાનું તેમના સ્વભાવમાં જ ન હોય, રીછની પેઠે ચાલતા. અને કોઈ માણસોને જોઈએ તો એમ લાગે કે દેવ છે ભાઈ, દૈવી તત્વવાળા, સાત્વિકતાની મૂર્તિ જેવા. એની સન્નિધિમાં શાંતિનો અનુભવ થાય, સુખનો અનુભવ થાય, નિરાત અનુભવાય, કોઈ ભય લાગે જ નહીં, કોઈ ચિંતાને માટે કારણ રહે જ નહીં. આ બધા વિભીષણો, વિગત છે ભીષણતા જેનામાંથી તે વિભીષણો, અને તેનાથી ઉલટા બધા જ ભીષણો હોરિબલ્સ જગતની અંદર. નામ જ વિભીષણ, મનસી વચસી કાયે પુણ્ય પિયુષ પૂર્ણાહા. શાસ્ત્રોએ કહ્યું આ વિભીષણોની વ્યાખ્યા આપી, મનથી વચનથી શરીરથી. પુણ્ય સત્કર્મ જ કર્યા કરે, તેમના જીવનમાં સત્કર્મ જ થયા કરે. આવા પુરુષ ત્રિભુવન ઉપકાર શ્રેણીભી પ્રીણયંતા. સંસારમાં હંમેશા બીજાને માટે કાંઈ ને કાંઈ સત્કર્મ કરી છૂટે. પરગુણ પરમાણુ પર્વતી કૃત્ય નિત્યમ નિજ રુધિ વિકસંત સંતિ સંત કિયંતા. બીજાના પરમાણુ જેટલા ગુણો હોય તો પણ તેને ઘણા મોટા માની પોતાના હૃદયમાં વિકસાવે, આવા સંત પુરુષો સત્પુરુષો ઓછા છે, વિરલ છે એમ કહેવામાં આવ્યું. તો વિભીષણ એટલે એણે કહ્યું, પ્રભુ મારે તો કાંઈ જોઈએ નહીં, કેવલ પરમાત્માના ચરણોની અવિચલ ભક્તિ આપી શકતા, બીજું કાંઈ મારે જોઈતું, અખંડ ભક્તિ પરમાત્માના શ્રીચરણોની થાય તો પરમાત્માની કૃપા અનુભવાય જીવનમાં. તથાસ્તુ. ત્રણ ભાઈઓ એક જ ઘરમાં, ત્રણેયની મતિ જુદી, ત્રણેયની ગતિ જુદી. જ્યારે તેમની મનોકામના અનુસાર વરદાનો તેમને પ્રાપ્ત થયા પછી તે પોતાને ઘેર ગયા. વિભીષણ તો ભક્તિમાં જ લાગ્યા, રામ સ્મરણ, કુંભકર્ણને તો જેવું મળ્યું હતું તેવું જ, નિરાતે ઊંઘી જાય. કેટલાક માણસોને જોઈને આપણને થાય કે આ વધારે ઊંઘતા હોય તો કાંઈ નુકસાન નહીં લાગે આપણને, કારણ કે જાગ્યા પછી પણ કોઈનું ભલું તો કરે જ નહીં, ઉલટું બગાડે. તો એવા માણસો છ છ મહિના ઊંઘે તો શું વાંધો. સંસારમાં ઘણા બધા માણસો એવા દેખાય કે જે છ છ મહિના અથવા એક એક વર્ષ જો ઊંઘી જ જાય તો જગતનું ઘણું ભલું થાય. આ ચોર લોકો જો છ મહિના ઊંઘતા હોય એક સાથે, ખૂન કરનારા ઊંઘતા હોય, પરસ્ત્રી ગમન કરનારા પરપુરુષ ગમન કરનારા ઊંઘતા હોય, જેટલા પણ અનર્થો છે જગતમાં, શોષણ કરનારાઓ, સટ્ટાખોરો, લાંચ રૂશ્વત લેનારાઓ, બધા બે બે ત્રણ ત્રણ વર્ષ ઊંઘતા હોય તો સારા માણસો જાગે તો સંસારનું વાતાવરણ કેટલું બધું વિશુદ્ધ થાય. કુંભકર્ણોને ઊંઘાડવાની જરૂર, પણ અત્યારે એમ બને છે કે કુંભકર્ણો ઓછામાં ઓછા ઊંઘે છે, કારણ કે એમને દિલમાં હંમેશા ચિંતા રહ્યા કરે, ભય રહ્યા કરે. ઊંઘ આવતી હોય તો એ જતી રહે. ભવિષ્યમાં કદાચ સૃષ્ટિનું નવું સર્જન થાય અને ભગવાનના કોન્સ્ટિટ્યુશનમાં ફેરફાર કરે એમના કે કુંભકર્ણો નવે સુવાડી જ દો, અને કેટલાક માણસો જાગે તો આપણને આનંદ આપે. વા વહેલી સવારે મંદિરમાં જાય, વહેલી સવારે કથા કીર્તન કરે, વહેલી સવારે કંઈક લઈને ચાલે, દાન આપે, કબૂતરોને કંઈક નાખે, ગાયોને કંઈક નાખે, આપણને એમ લાગે બહુ સારું થયું, આ જાગી ગયા, હવે ઊંઘી ન જાય તો સારું. અને કેટલાક જાગે એટલે એમ થાય કે આ ઊંઘતા હોય તો સારું. કુંભકર્ણો પેલા વિભીષણો છે, ભીષણતા તેમનામાંથી ગઈ, જીવન સાત્વિકતા તરફ વળ્યું, દૈવી સંપત્તિના સદગુણો જીવનની અંદર વધારે ને વધારે પ્રમાણમાં શોભા આપવા લાગ્યા. અને પેલા રાવણો છે, અહંકારથી ઉન્મત્ત. રાવણમાં બંનેનું સંમિશ્રણ છે, શુભ પણ છે, એટલે તો શંકર ભગવાનની ઉપાસના કરી છે, શંકર ભગવાનને પ્રસન્ન પણ કર્યા છે, શંકર ભગવાન પાસેથી વરદાન પણ પ્રાપ્ત કર્યું, પણ થોડું અશુભ પણ રહી ગયું, એટલે એને થયું કે શંકર ભગવાને વરદાન આપ્યું, વિશ્વાસ શું, કદાચ વરદાન સાચું ના પણ પડે. માટે શંકર ભગવાને જો ખરેખર શક્તિ આપી હોય તો એ કૈલાસ પર્વત પર રહે છે, ત્યાં જઈને હું કૈલાસને ઉચકું, શંકરનું ગમે તે થાય. થોડું શુભ પણ છે રાવણમાં, થોડું અશુભ પણ છે, થોડું શુભ પણ છે, થોડું અશુભ પણ છે. સીતાનું હરણ કર્યું છે રાવણે, અશુભ છે. હરણ કરવાનો વિચાર જ ખરાબ, હરણ કર્યું તે પણ ખરાબ. મંદોદરી કે છે રાવણને, બહુ જ ખરાબ તમે કર્યું. તમે આવા વિદ્વાન, શંકરના ભક્ત, તમારી અંદર આટલું બધું શાસ્ત્ર જ્ઞાન પણ ખરું અને તમારી અંદર આવી કુમતી, આપી દો સીતાને પાછી. રામ એટલા બધા ઉદાર છે, તમારો સત્કાર કરશે. હજુ કઈ મોડું થયું નથી. સુમતી કુમતી સબ કેવું રબસહી, માનવમાં સુમતી અને કુમતી રહી. નાથ પુરાનો નિગમ અશ કહી, જહા સુમતી તહા સંપતિ નાના, જહા કુમતી તહા વિપદ નિધાન. મંદોદરી કે છે, મંદોદરી એમ નથી કેતી રાવણની કે બુરા કર્મ કરે એટલે દુઃખ આવે. બુરા કર્મ તો પછી થાય છે, પહેલા તો બુરી ભાવના થાય છે, બુરી બુદ્ધિ થાય. એટલે મંદોદરી એમ કે છે કે બુરી બુદ્ધિ જ્યાં આવી ત્યાં દુઃખ આવી જવા, અને સારી બુદ્ધિ જ્યાં આવી ત્યાં સુખ આવી જવા. કર્મ તો પછી થશે, કર્મની માતા તો મતી છે, બુદ્ધિ ઇન્ટેલેક્ટ સારી હોય કે ખરાબ. માટે આપી દો. રાવણે કહ્યું કે તું જ બુદ્ધિશાળી, એમ તારા કરતા હું વધારે બુદ્ધિશાળી છું. સીતાને પાછી નહીં આપો. હરણ કર્યું સીતાનું, મહાન અનર્થ કર્યો રાવણે, પણ હરણ કર્યા પછીનો વ્યવહાર જરા જુઓ. જુઓ, આપણે ત્યાં ગુંડાઓ કેટલીક વાર હરણ કરી જાય છોકરીઓના, અને ક્યાંયથી ક્યાંય લઈ જાય, ચાર ચાર પાંચ પાંચ માણસો આક્રમણો કરે એના પર, દિવસો સુધી એના શરીરને ખતમ કરી નાખે. અને તે પછીથી જયારે એમ લાગે કે હવે આપણા કામની નથી આ વસ્તુ, તો પછી પૈસા લે, વિક્રય કરી નાખે. તે લોકો પણ તે રીતે જ ભોગવે. અને પછીથી એવો સમય આવે તો દિલ્હી કે ગમે તે શેરના વેશ્યાલયમાં વેચી દે. આ સ્થિતિ છે. જુઓ, રાવણે શું કર્યું? અશોક વાટિકામાં નાખી, ત્યાં કહ્યું છે કે તું તૈયાર થજે, મને ઉતાવળ નથી, તું આ કહીશ એટલે ખલાસ, પટરાણી બનાવી દઈશ. આક્રમણ કરવાનો વિચાર કર્યો નથી. ઘણા માણસો કે છે કે રાવણને શાપ હતો એટલે આક્રમણ ન કર્યું, પણ શાપ ભૂલાઈ જાય છે. વ્યભિચાર વસ્તુ એવી છે, મોટા મોટા શાપ ભૂલાઈ જાય. પાંડુ રાજા હતા, એમને પણ શાપ હતો, છતાં પણ વસંત ઋતુમાં પૂર્ણિમાની રાતે પોતાની પત્ની માદ્રીએ ના કહી કે તમને શાપ છે, મરી જશો, સ્પર્શ ના કરતા મને, છતાં સ્પર્શ કરી બેઠા. પાંડવોના પિતા. ભૂલાઈ જાય છે. કામ ક્રોધ એવી વસ્તુઓ છે, લોભ એવી વસ્તુ છે. બુદ્ધિ એક બાજુ ચાલી જાય કેટલીક વાર, વિવેક શક્તિ નેવે મુકાઈ જાય, બની જાય છે આવું. રાવણનું આ સારું પાસું. દરેકના સારા પાસા થોડાક તો 2% પણ હોય, ખરાબ પાસા વધારે પણ બની શકે, પણ એનું ખરાબ પાસું મોટા મોટું એ કે એણે ભગવાનની સાથે વિરોધ ચાલુ કર્યો. હું જ ભગવાન, બીજું કોણ ભગવાન, આ ચાલુ કરી દીધું. અને જેટલા પણ ઋષિઓ ને જેટલા પણ દેવ પુરુષો તપસ્વીઓ રંજાડવાનો આરંભ કરી દીધો. યજ્ઞોમાં નાશ કરી નાખવો, ઋષિઓને ત્રાસ આપવો, આ બધું કર્યું. તુલસીદાસજી રામાવતારનું જસ્ટિફિકેશન, જેને આપણે કહીએ રામાવતારનું ન્યાય પુરસ્સરપણું, રામચરિતમાનસ દ્વારા બતાવવા માંગે છે, એટલે આ વાત તેમણે મૂકી. તો તપસ્વીઓ તો 2 છે, મનુ મહારાજ પણ છે પવિત્ર, તપસ્વી રાવણ પણ છે અપવિત્ર મન, કુંભકર્ણ અપવિત્ર મન, પણ વિભીષણ પવિત્ર મન. અને તેની સાથે સાથે તપસ્વીની એક બીજી પણ છે, બાલકાંડમાં એક બીજી તપસ્વીની છે. કારણ કે માણસોને એમ થાય કે પુરુષો તપ તો કરે, સાધના કરે, સ્ત્રીઓથી વળી શું થાય, સ્ત્રીઓ તો શું કરી શકે, બહુ બહુ તો તપ કરે એને ટેકો આપી શકે. એટલે તુલસીદાસજીએ તે પાત્ર પણ મૂક્યું, પ્રસ્તુત કર્યું કે સ્ત્રી તો એવી તપશ્ચર્યા કરે જેવી તપશ્ચર્યા કદાચ પુરુષ પણ ના કરી શકે, એનામાં સહન શક્તિ ઘણી, એનામાં પ્રેમ પણ પરાકાષ્ઠા પર પહોંચેલો તે પ્રેમનો પ્રવાહ પરમાત્મા તરફ જો અભિમુખ થઈ જાય તો પરમાત્માની કૃપા થતા વાર ન લાગે મીરાની પેઠે. તે પાત્ર પણ મૂકે. ગૌરીનું પાત્ર છે, સતીનું પાત્ર છે, પાર્વતીનું પાત્ર છે, ઉમાનું પાત્ર છે, નામ જુદા છે, વ્યક્તિ એક જ, તેનું પાત્ર મૂક્યું છે. એને શંકર ભગવાનની લગ્ની લાગી ગઈ છે, શંકર ભગવાનને માટે તપ કરે છે પાર્વતી. કેટલું ભયંકર તપ છે, ઓહો ભયંકર. આપણે તો વાંચીએ તો એમ લાગે કે આવું કર્યું હશે એમ લાગે, કારણ કે આપણાથી થતું નથી. આપણે તો કોઈ કે એકાદશી પાણી પર કરી હતી તોય વિચાર થાય કરી હશે, કારણ કે આપણે ફળાહાર વગર થાય ને, અને ફળાહાર પાછો પાકો જોઈએ. એમાંય વળી જો આપણે સમજ સાંભળીએ કે એકાદશી પાણી વગર નિર્જરા કરેલી તો કે શું વાત કરો છો, સ્વપ્નમાં કરી હશે. એવું નથી, ઘણા જીવો છે એવા. આ તમે જૈન ભાઈઓને જુઓ, એમના ઉપવાસો જયારે થાય છે તો પાણી ઉપર ઉપવાસો કરે છે. હજુ નાની નાની બહેનો પણ કરે, મોટા પુરુષો બહેનો પણ કરે, મનોબળ છે, ધર્મને માટે કરે, ગમે તે માટે કરે, પણ એમને એમ થાય કે આપણા ઉપવાસ આવા જ હોવા જોઈએ. બોલો તો જે આવા ઉપવાસ કરવા ટેવાયેલા નથી તેમને આપણે વાત કરીએ તેમ કે સાંજે સાંજે ખાતા હશે, સવારે ઉપવાસ. ઘણા માણસો છાવડીમાં બેસે વિરોધો નોંધાવવા કે અમે સત્યાગ્રહ કરીએ છીએ ઉપવાસ, તો બપોરે બપોરે નાસ્તો, રાતે ઘેર જઈને ખાય, સવારે પાછા આવી જાય. ઘણા હું કરતા હોય તો જે માણસો ટેવાયેલા નથી તેમને શંકા થાય છે કે પાર્વતીના વળી ઉપવાસો આવા બધા હશે, આટલા બધા ઉપવાસ પાર્વતીએ કર્યા. પ્રાણપતિ તણા ચરણને અંતરમાં ધારી, ઉમા જઈ વનમાં રહી તપને આરંભી. અતિ સુકુમાર શરીરના તપને યોગ્ય હતું, સ્મરતા પતિ પદ ભોગથી વાળ્યું ચિત્ત બધું. નિત નૂતન ચરણો મહી પ્રગટ્યો શુચિ અનુરાગ, દેહ ભાવને ભૂલતા પ્રાણ તપ્યો બળભાગ. પાર્વતીનું ઉમાનું તપ વર્ણન કરે છે. હજાર વર્ષ સુધી ફળ અને કંદ ખાધા અને સો વર્ષ સુધી એકલું શાક ખાધા. સહસ્ર વર્ષ સુધી સતત ફળને કંદ લઈ, શત વર્ષ સુધી શાકને ખાધું તીવ્ર તપી. કેટલાક દિવસો સુધી વારી વાયુ આહાર કર્યા, કેટલા દિન સુધી ઉપવાસ અતિ કરાર. 3000 વર્ષો સુધી પર્ણ વલ્લરી તેમ પડેલ પૃથ્વી પર ગ્રહ્યા, સૂકા નીર સજેમ. સૂકા પર્ણ તજ્યા પછી પડ્યું અપર્ણા નામ, તીવ્ર તપસ્યા આદરી છોડીને વિશ્રામ. તપથી ક્ષીણ થઈ ગયું એમ સમસ્ત શરીર, ત્યારે બ્રહ્મ ગીરા થઈ ગગનમહી ગંભીર. ગગનમહી ગંભીર. આટલું બધું તીવ્ર તપ કર્યું, પવન પણ છોડી દીધો ને પાણી પણ છોડી દીધું, એક જ લગન શંકરનું દર્શન થાય અને સાધક તપશ્ચર્યા કરવામાં તૈયાર થાય, મુસીબતોને પાર કરે, કેટલાક પ્રલોભનો પણ કેટલીક વાર સાધકના માર્ગમાં આવે. સપ્તર્ષિઓ આવ્યા પાર્વતીની પાસે પરીક્ષા કરવા. સપ્તર્ષિઓએ પ્રલોભનો બતાવ્યા, શરીર સુકુમાર છે, શંકરને શું વળગી રહ્યા છો, શંકરમાં તો કઈ છે નહીં, એક ઓનરશીપ ફ્લેટ પણ નથી શંકરનો. જો વિચાર કરો આજની ભાષામાં તો કોઈ રહેવાનું ઘર નહીં, કોઈ મકાન નહીં, કશું નહીં. કૈલાસમાં કઈ બંગલો થોડો શંકરનો, ખુલ્લામાં રહેવાનું. એટલી બધી ઠંડી પડે, શરીર આખું ખતમ થઈ જાય. આ શંકર એમને ત્યાં, એમને માટે તમે આ તપ કરો. તમારે મુરત ત્યાં જોઈતા હોય તો વિષ્ણુ છેલ છબીલા, બહુ મજાનું શરીર, રાજસ પ્રકૃતિ, આનંદ આનંદ. અરે આ સાપને જોઈને જ ભય લાગશે. ઘણા માણસો એમ માને કે શંકર સાપ રાખે, શંકર પાસે સાપ છે એવું કેટલાક માને છે, પણ પાર્વતીના પત્રો કોઈ પાસે આવેલા નથી કે શંકર પાસે સાપ છે. આ બધું માની લીધેલું કેટલું આપણા દેશમાં ચાલ્યા જ કરે છે, જૂના વખતથી ચાલે ને આપણે ચલાવતા જઈએ, ડીટો ડીટો કરતા જ જઈએ. આપણને વિચારવાની ટેવ બહુ જ ઓછી આમે રીતે. સાપ શું? સાપ ખરેખર હોય તો પાર્વતીને પસંદ પડે, આપણને જ પસંદ પડે. સાપ કુંડલીની શક્તિ, ચેતનાનું સૂચક, મૂલાધાર ચક્ર કરોડરજ્જુની નીચે ત્યાં સુતેલી જે કુંડલીની શક્તિ, મૂલાધાર શાયીની, ભુજંગાકારધારીની, ભુજંગાકારધારીની સર્પાકાર, એને અંગ્રેજીમાં સરપંટ પાવર કે છે. સરપંટ પાવર કુંડલીની શક્તિ એ યોગીઓની જાગે મૂલાધાર ચક્રમાંથી, એટલે એક એક ચક્રમાં ઉપર થતી 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 કંઠ સુધી આવે ને પછી આજ્ઞા ચક્ર ઉપર ચાલે ને પછી બ્રહ્મરંધ્ર ચક્ર સહસ્ત્રદલ મસ્તિષ્કમાં. અત્યારના વિજ્ઞાનનું મેડ્યુલા ઓબ્લોંગેટા, આ પાછળનું નાનું મગજ, મોટું મગજ, લટકતું મગજ, મેડ્યુલા ઓબ્લોંગેટા, એ આપણું સહસ્ત્રદલ ચક્ર, એનું જ્યાં આપણે ચોટલી રાખીએ છીએ તે જગ્યા. તો ત્યાં ઉપર આવે પાછી કુંડલીની શક્તિ, લપ 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 કરે, બધું ભક્ષણ કરી જાય વાસના વિકારોનું સગળું. જયારે શક્તિ જાગે છે ત્યારે જ્ઞાનેશ્વર મહારાજ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં લખે, અતિશય તેજસ્વીની પ્રકાશમયી આ શક્તિ જ્યોતિર્મયી છે. શંકર ભગવાનની શક્તિ તો જાગ્રત હોવી જોઈએ, યોગીઓના યોગી છે. તુલસીદાસજી આરંભમાં જ લખે છે રામચરિત માનસમાં, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, યાભ્યામ વિના ન પશ્યંતી યોગી સિદ્ધાહા સ્વાંતસ્થમ ઈશ્વરમ. પોતાની અંદર રહેલા ઈશ્વરનું દર્શન જે શંકર પાર્વતીની કૃપા સિવાય કરી શકાય નહીં, તેમને હું વંદન કરું. તો આ શંકર ભગવાન છે. આ રૂપક, અંગ્રેજીમાં મેટાફર કહેવામાં આવે છે, તે રૂપક છે. આ બધા આપણે સાચા માની લીધા, થઈ આપણે સાચું જ બધું માની લીધું કે ચંદ્ર ખરેખર અહીંયા લટકેલો, શંકર ભગવાનના કપાળમાં ચંદ્ર સાચો જ માન્યો. પણ ચંદ્ર તો ધી થર્ડ આઈ અંગ્રેજમાં કે છે, દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય ચક્ષુ, આજ્ઞા ચક્ર ઉઘડી જાય યોગીનું, દૂરદર્શનની શક્તિ આવી જાય, દૂર શ્રવણની શક્તિ આવી જાય, સિદ્ધ પુરુષોના સમાગમો થાય, નિર્વિકલ્પ સમાધિમાં પછી પ્રવેશ થાય. આજ્ઞા ચક્ર દિવ્યમ દદામી તે ચક્ષુ પશ્યમે યોગમૈશ્વરમ, ગીતાના 11મા અધ્યાયમાં ભગવાને અર્જુનને કહ્યું, અર્જુન તને દિવ્ય ચક્ષુ આપું છું. આ ઉઘડી જાય દરેકનું વિષય માણસોનું તે ચક્ષુ, દિવ્ય દ્રષ્ટિ સુતેલી બિડાયેલી છે કમળના પાંખડાઓની પેટે, યોગીઓની તે શક્તિ જાગ્રત થઈ જાય. દિવ્ય ચક્ષુ ભગવાન શંકરના જાગ્રત છે તે ચક્ષુ. એટલે ચંદ્ર મૂક્યો, ગંગા છે પ્રેમની જ્ઞાનની ગંગા છે, ભસ્મ છે વિનાશશીલતા સંસારની નિરંતર યાદ રહે, ભસ્મ ભસ્મ છે. આ શંકરનું આખું સ્વરૂપ યોગમય, પરમયોગી. વંદે યોગમયમ, યોગમય છે ભગવાન શંકર, સર્વ સ્વરૂપ તેમનું તે જ પ્રકારનું છે. અને તેની સાથે સાથે શંકર ભગવાન સ્મશાનમાં રહેનારા એટલે નિત્ય નિરંતર સંસારની વિનાશશીલતાને યાદ કરનારા. વળી કૈલાસના વાસી, કૈલાસ એટલે ઊંચામાં ઊંચું સ્થળ, એવરેસ્ટ શિખર ઊંચામાં ઊંચું ગણાય. આપણા શરીરમાં ઊંચામાં ઊંચું સ્થળ કૈલાસ, આ બ્રહ્મરંધ્ર ચક્ર મસ્તિષ્ક, ત્યાં શિવનો વાસ. શંકર ત્યાં છે, જાઓ ને અંદર, આસન વાળીને બેસો, આંખ બંધ કરો, જપને ધ્યાનનો આધાર લો, મનને નિર્મળ કરો. સદા શિવ, સદાને માટે શિવ કલ્યાણકારક પરમાત્મા અંદર વસે છે, તેમનું દર્શન થશે. આ શિવ છે. વૃત્તિ કૈલાસમાં ચાલી જશે, ઉર્ધ્વગામીની બની જશે, એ કૈલાસમાં ચાલી જાય, આનંદ આનંદ જીવનમાં થશે. પણ આપણે આવી રીતે કઈ સમજતા નથી. આપણે શબ્દોને જ પકડી રાખ્યા, બહારના વર્ણનો જ પકડી રાખ્યા, અંદરના જે રહસ્યો હતા ધીરે ધીરે તેને ભૂલતા આપણે ગયા. સપ્તર્ષિ કે છે આવા શંકરને વર્ષો, બીજા ઘણા છે સંસારની અંદર, પણ સાધકને કેટલી બધી નિષ્ઠા છે. પોતે જેને આરાધ્ય દેવ તરીકે પસંદ કરે છે, ઉપાસ્ય માને છે, કોઈ પણ હોય તે, પોતે જેને ગુરુ તરીકે પણ માને છે, એની અંદર કેટલી બધી છે. હમણાં અમે દક્ષિણ આફ્રિકા ગયા, ત્યાં આગળ કેટલા બધા માણસો એવા પણ જોયા કે જે પોતાના ગુરુને વર્ષે, બે વર્ષે, ત્રણ વર્ષે પ્રત્યક્ષ રીતે મળી શકતા પણ નથી, અને છતાં પણ શ્રદ્ધા રાખે. હવે ગુરુ જુઓ, ગુરુનું કામ જુઓ. ગુરુ અમેરિકામાં હોય, ત્યાંથી પછી દિવસ આપે કે આ દિવસે રેડિયા પરથી હું સંદેશો મોકલીશ, એટલે દૂર દૂર જે માણસો શિષ્યો રહેતા હોય તે દિવસે તે ટાઈમે રેડિયા શરૂ કરે અને ગુરુના સંદેશા સાંભળે. બોલો, કેવી વાત છે? અને ભેટો મોકલ્યા જ કરે. ગુરુ દારૂ પીએ છે તો કે કઈ નહીં, આપણે શું પીએ તે પીએ, આપણે શું. ગુરુ માંસ ખાય છે, ભલે ન ખાય, આપણે તો આ સંદેશા સાંભળવાના. કેવી શ્રદ્ધા છે, વિચાર તો કરો, કેવી રીતે આવતી હશે આ શ્રદ્ધા, અને કેવી રીતે જામતી હશે. ભેદ બુદ્ધિ કઈ કામ કરી શકે તેમ નથી, એવી શ્રદ્ધા તેમની. અને બીજા પણ આવા ગુરુને માને એને માટે પ્રચાર કરે, પાછા આ ચાલ્યા કરે. માણસ જે ગુરુમાં માને છે, પ્રભુના જે સ્વરૂપમાં, આરાધ્ય દેવમાં માને છે, પોતે જે મંત્રમાં માને છે, કેટલીક વાર શ્રદ્ધાથી એવો વળગી રહે છે કે કદી દૂર થાય નહીં તે શ્રદ્ધા. એને વધારે સારું બતાવીએ તોય કે તમારી પાસે રાખો, મારું જે છે તે બરાબર. આપણે જેની સાથે લગ્ન કર્યું એના કરતા વધારે સારો છોકરો કોકનો પતિ કોક બતાવે કે આ વધારે સારો, તો આપણે કઈ બદલી કરીએ? જે છે તે જ છે, હવે આમાં સારું ને ખરાબ શું? આપણે કઈ મુસલમાન ધર્મ અંગીકાર કરીને વળી પાછું ત્યાં જવાય છે લેવા? કોન્સ્ટિટ્યુશન વચ્ચે આવતું નથી ઇસ્લામમાં. હિન્દુ કોડ બિલ ચાલે છે, ઇન્ડિયન કોડ બિલ નથી અત્યારે. એક યુનિફોર્મ કાયદો ભારતમાં હજુ આપણે લાવી શક્યા નથી. હમણાં અમે સાઉથ આફ્રિકા જઈ આવ્યા, ત્યાં લો છે, કાયદો છે. સાઉથ આફ્રિકામાં રહેનાર પ્રત્યેક વ્યક્તિ, ગમે તેની જાત હોય, ગમે તે ધર્મમાં માને, એક જ પત્ની રાખી શકશે. સરકારને જાણ કરવાની તે પત્નીને, કાયદો છે, ગમે તે પછી હોય. ઘણા માણસો ત્યાં હિન્દુઓ છે, ઘણા મુસલમાનો છે, બીજા માણસો બૌદ્ધો છે, ખ્રિસ્તીઓ છે, પણ કાયદો છે અને તે ચાલે છે ત્યાં કાયદો. આપણે ત્યાં તો કાયદો ચાલતો નથી. બધે જ કાયદા થયા ભારત ઇન્ડિયન, એક લો, યુનિફોર્મ લો, સોશિયલ હજુ કરી શકતો, અને એને લીધે ઘણું નુકસાન થાય છે, ઘણું નુકસાન. આપણાથી કઈ બદલી કરાયેલી છે? જે છે તે છે. પાર્વતીએ કહ્યું સપ્તર્ષિઓને કે તમે અત્યારે આવ્યા, જરા મોડા પડ્યા, મારું મન તો મેં શિવને આપી દીધું, ભગવાન શંકરને પસંદ કર્યા, હવે હું કેવી રીતે તમારી વાત માની શકું? મેં તો જેને પસંદ કર્યા છે તે જ મારે માટે સાર સર્વસ્વ મારા જીવનના છે, મારે હવે બદલવાની કાંઈ જરૂર નથી.
બોલો,
સ્ત્રીની શક્તિ છે, સ્ત્રીની શ્રદ્ધા, સ્ત્રીની ભક્તિ કેવી છે. તપસ્વી છે રાવણ, તપસ્વી છે મનુ મહારાજ, શતરૂપા પડાવી ગયા. તપસ્વી છે કુંભકર્ણ, વિભીષણ અને સાથે સાથે ઉમા, પાર્વતી તપસ્વીની ચાલ્યા. અને પછીથી સપ્તર્ષિઓએ તેની શ્રદ્ધાને લક્ષમાં લઈ આશીર્વાદ આપ્યા કે શંકર મળશે. અને પછી શંકર તૈયાર થયા. તપશ્ચર્યા કરનારનું મન જો પવિત્ર હોય, નિર્મળ હોય તો તેને લાભ પહોંચે. તપશ્ચર્યા કરનારનું મન જો નિર્મળ ન હોય તો કેટલીક વાર તેને નુકસાન થાય. જે પ્રકારની શાંતિની અભિલાષા તેને હોય તે પ્રકારની શાંતિ તે અનુભવી શકે નહીં પોતાના જીવન દ્વારા, અને પોતાના જીવનનું કલ્યાણ પણ સાધી શકે નહીં. એટલે આપણા શાસ્ત્રકારો કહે છે આપણને કે જેટલું બને તેટલું મનને નિર્મળ કરવાની કોશિશ કરજો, બને તેટલું નિર્મળ કરજો. જો મન નિર્મળ હશે તો જીવનમાં શાંતિ સાંભળશે. પ્રભુ મળશે કે નહીં મળે તો જુદી વાત છે, પણ પ્રભુના દર્શન થાય તે પહેલા જ શાંતિ આવી જશે. મનમાં જ્યાં નિર્મળતા આવી, નિષ્પાપતા આવી, સાત્વિકતા ધીરે ધીરે વધવા લાગી, શાંતિ આપોઆપ મનની અંદર આવી જવાની. આપોઆપ આ નિયમ જ છે શાંતિનો. અને મનની અંદર જ્યાં પાપ આવ્યું, મનની અંદર જ્યાં બુરા વિચારો ને ભાવો વધવા લાગ્યા, તૃષ્ણાઓ તાંડવ કરવા લાગી, અશાંતિ આપોઆપ આવી જવાની. આ નિયમ. એટલે રામચરિત માનસમાં આપણને કવિ કહે છે, મનને જેટલું બને તેટલું નિર્મળ રાખતા શીખો, નિષ્પાપ રાખતા શીખો, શ્રદ્ધાથી ભરપૂર રાખતા શીખો. સુણી સ્મિત સાથે બોલ્યા ભવાની, સુણી સ્મિત સાથે બોલ્યા ભવાની, સુણી સ્મિત સાથે બોલ્યા ભવાની, સુણી સ્મિત સાથે બોલ્યા. કહ્યું યોગ્ય મુનિવર વિજ્ઞાની, કહ્યું યોગ્ય મુનિવર વિજ્ઞાની, શિવે કામને બાળ્યો અત્યારે, શિવે કામને બાળ્યો, રમ્યા આજ સુધી એ વિકારે, રમ્યા આજ સુધી એ વિકારે, રમ્યા આજ સુધી એ વિકારે, રમ્યા વિકારે. હું તો સમજું શિવને સદા યોગી, હું તો સમજું શિવને સદયોગી, અજ અનવદ્ય શુચિને અભોગી, અજ અનવદ્ય શુચિને અભોગી, સેવ્યા શિવને હો મે એવું માની, સેવ્યા શિવને હો મે એવું માની, પ્રેમે મન કર્મ અર્પીને વાણી, પ્રેમે મન કર્મ અર્પીને વાણી, મારા સંકલ્પને તો મુનિષ, મારા સંકલ્પને તો મુનિષ, સત્ય કરશે કૃપા નિધિ ઈશ, સત્ય કરશે કૃપા નિધિ. કહો તમે બાળ્યો શિવે મારો, કહો તમે બાળ્યો શિવે મારો, એ તો અવિવેક દિશે મહાનો, એ તો અવિવેક દિશે મહાનો, પહોંચે હિમના પાવકની પાસો, પહોંચે હિમના પાવકની પાસો, કદી પહોંચે તો પામે છે નાશો, કદી પહોંચે તો પામે છે નાશો, એવો સહજ પાવકનો સ્વભાવ, એવો સહજ પાવકનો, દૈવી શંકર કેરો પ્રભાવ, દૈવી શંકર, સમજો મનમાથ શંકર ભાવ, સમજો મનમાથ શંકર ભાવ, ત્યાં છે આકર્ષણ કેરો અભાવ,
ક્યાં છે આકર્ષણ કેરો,
ક્યાંથી સ્પર્શે શંકરની કામો,
ક્યાંથી સ્પર્શે શંકરની કામો,
એ તો અહર્નિશ આત્મા રામ,
એ તો અહર્નિશ આત્મા.
હરખ્યા ઋષિ વચનો સુણી સ્તવી પ્રેમ વિશ્વાસ, શીશ નમાવીને તરત ગયા હિમાલય પાસ, ગયા હિમાલય પાસ. આવી શ્રદ્ધા પાર્વતી જેવી જીવને જ્યારે પ્રભુમાં થઈ જાય, પ્રલોભનો આવે, વિક્ષેપો આવે, ડગાવનારા પ્રસંગો ઉપસ્થિત થાય, અને છતાં પણ મન ડગે નહીં પાર્વતીની પેઠે, જેની અંદર લાગ્યું છે તે પ્રભુના સ્વરૂપમાં લાગેલું રહે, એક નિષ્ઠ પ્રેમ, એક નિષ્ઠ ભક્તિ ભગવાનના ચરણોમાં જ્યારે થાય, ત્યારે રામચરિત માનસ સૂચવે છે કે પછી શિવ કલ્યાણકારી પરમાત્મા દૂર રહી શકતા નથી. જરૂર આવે છે તે જીવનું કલ્યાણ કરવા માટે, પરંતુ આવી નિષ્ઠા થવી જોઈએ, શ્રદ્ધા થવી જોઈએ, ભક્તિ થવી જોઈએ, પવિત્રતા થઈ જવી જોઈએ, નિર્મળતા આવવી જોઈએ, અને પછીથી એની પાછળ લગ્ની હોવી જોઈએ, સમર્પણ વૃત્તિ પાર્વતી જેવી હોવી જોઈએ, તો પછી પ્રભુની પ્રસન્નતા થતા વિલંબ થતો નથી. એમ કહેવામાં કે પ્રત્યેક જીવે ઉમા બનવું જોઈએ, પ્રત્યેક જીવે પાર્વતી થઈ જવું જોઈએ, પ્રત્યેક જીવે ભક્ત થઈ જવું જોઈએ, ભગવાનની સાથે સંબંધ કરી દેવો જોઈએ, અને ભગવાનની સાથે સંબંધ બાંધી ભગવાનની જ ઈચ્છા રાખવી જોઈએ. રામચરિત માનસના જમાનામાં તુલસીદાસે જ્યારે રામચરિત માનસ રચ્યું, ત્યારે વિષ્ણુ અને શંકરના ભેદો સમાજમાં ચાલતા, એટલે તુલસીદાસજીએ રામચરિત માનસમાં વારંવાર લખ્યું કે તમે રામને ભજો, વિષ્ણુને ભજો, પણ શંકર પ્રત્યે જો અવજ્ઞાનો ભાવ રાખો તો તમારી રામ ભક્તિ, વિષ્ણુ ભક્તિ સફળ નહીં થાય. તમે શિવને ભજો, પણ જો વિષ્ણુ પ્રત્યે ઉપેક્ષા ભાવ ધારશો તો શિવ ભક્તિ પણ સફળ નહીં. આ એક જ સિક્કાના બે પાસા, એક જ પ્રભુ જુદા જુદા નામ, એક જ સદ વિપ્રા બહુધા વદન, એકમ સત વિપ્રા હા બહુધા વદન, પ્રભુ એક જ સત્ય સ્વરૂપ, પણ વિદ્વાનો જુદા જુદા નામે તેમનું વર્ણન કરે. એક જ પ્રભુને કોઈ શિવ કહે, કોઈ રામ કહે, કોઈ કૃષ્ણ કહે, કોઈ ઓમ કહે, કોઈ સત્ય કહે, જુદા જુદા શબ્દોથી ઓળખે, ચૈતન્ય તત્વ તો એક જ છે. આવી વિશાળતા જેની અંદર આવે તે જ જ્ઞાની કહેવાય, તે જ ભક્ત કહેવાય, એને કોઈની સાથે ઝઘડા જ નથી, એ ક્યાંય ઝઘડા પેદા કરતું જ નથી, એને કોઈની પ્રત્યે કટુતા છે જ નહીં, કોઈ પ્રત્યે ભેદભાવથી તે જોતો જ નથી, અભેદભાવની વીણા એના જીવનની અંદર વાગ્યા જ કરે, પ્રેમની જ સિતારી એના જીવનની અંદર છૂટ્યા કરે, એના રોમ રોમની અંદરથી રસની છોડો ઓળ્યા કરે, એને કોની સાથે વિરોધ છે. ઉમા જે રામ ચરણ રત વિગત કામ મદ ક્રોધ, નિજ પ્રભુમય દેખઈ જગત કાસન કરહી વિરોધ. પોતાના પ્રભુનું દર્શન સર્વત્ર કરે છે આદર્શ ભક્ત, તો એટલા માટે તે વિરોધ કરતો નથી, પછી કોઈનો પણ વિરોધ કરતો નથી. એને એમ જ થાય કે પ્રભુની જ લીલા સર્વત્ર થઈ છે, પ્રભુ જ આપણા જીવનના એકમાત્ર લક્ષ્ય, એકમાત્ર ઉપાસ્ય, એકમાત્ર આરાધ્ય છે, અને જીવનની જેટલી પણ પ્રવૃત્તિઓ છે એ બધી જ પ્રવૃત્તિઓનું લક્ષ્ય પ્રભુની કૃપાની પ્રાપ્તિ જ છે. જેવી રીતે સરિતા સમુદ્રની દિશામાં અભિસરણ કરતા કરતા આગળ ચાલે, તેવી રીતે પરમાત્મા તરફ જીવન વહે, તે પરમાત્માને શિવ કહો, તે પરમાત્માને રામનું નામ આપો, તે પરમાત્માને પરબ્રહ્મ કહો, સત્ય કહો, જ્ઞાનમય કહો, અનંત કહો, સચ્ચિદ આનંદ કહો, પરમાત્મા એક જ છે, અને તે પરમાત્માની જ ભક્તિ જીવનમાં થવી જોઈએ તેમ માનવું. એટલે તુલસીદાસજીએ પોતાના રામચરિત માનસમાં આ પણ એક ઘણું મહાન કાર્ય, સમયોચિત કામ કર્યું છે કે ભક્તોમાં ભેદ ન હોય, ભક્તો પછીથી શંકર હોય કે કૃષ્ણ હોય કે રામ હોય કે જગદંબા હોય, ગમે તે હોય, પ્રભુના જ બધા સ્વરૂપો છે તેમ સમજે, સૌની અંદર પ્રભુનું જ દર્શન કરે. આદર્શ ભક્ત તે છે જેની દ્રષ્ટિ જેવી દિવ્ય બને એને સર્વત્ર પ્રભુમાં જ નહીં, પ્રભુના જુદા જુદા સ્વરૂપોમાં જ નહીં, પણ જગત માત્રમાં પ્રભુનું દર્શન થાય, પોતાના આરાધ્ય દેવ જ દેખાયા કરે. આદર્શ ભક્ત. અને આવી આદર્શ ભક્તિ જ્યારે જીવનની અંદર આવી જાય તો પછીથી પોતાના પ્રભુ સિવાય બીજું કાંઈ રહેતું જ નથી. એ શિવને જુએ તો પણ એને એમ જ લાગે, વિષ્ણુને બસતો હોય તો વિષ્ણુ જ છે. વિષ્ણુને જુએ ત્યારે એ શિવ ભક્ત હોય તેમ લાગે કે ભગવાન શિવ જ વિષ્ણુના સ્વરૂપમાં પ્રગટેલા છે, લીલા કરી રહ્યા છે. એ જગદંબાનો પ્યારો હોય તો એને એમ લાગે કે માં પોતે જગતજનની ત્રિપુરા સુંદરી પોતે શિવના સ્વરૂપમાં, કૃષ્ણના સ્વરૂપમાં, રામના સ્વરૂપમાં પોતાની લીલા કરી રહ્યા છે. કાંઈ પણ ભેદ નથી, આમ જ તેને લાગે. અભેદ ભાવ થઈ જાય છે, અભેદ ભાવ. જેમ જેમ જ્ઞાન આગળ વધે છે તેમ ભેદની નિવૃત્તિ થઈ જાય, અને ભેદની નિવૃત્તિ થાય તો ક્લેશની નિવૃત્તિ થઈ જાય, અને ક્લેશની નિવૃત્તિ થાય તો અશાંતિની નિવૃત્તિ થઈ જાય. શાંતિ 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 જીવનની અંદર છવાઈ જાય, બીજું પછી કઈ રહે છે? એ તુલસીની કવિતા, તુલસીનું લક્ષ એક જ છે કે જીવન સારું પ્રભુ તરફ વહેતું થઈ જાય. ભક્તિ કરે, સાધના કરે, આરાધના કરે સાધક, એનું લક્ષ એક જ હોય, પ્રભુની પ્રાપ્તિ. તે સિવાય જીવનમાં સુખ નહીં સાંપડે. રાવણને ના સાંપડ્યું, કુંભકર્ણને ના સાંપડ્યું, કારણ કે તેમણે પ્રભુની પ્રાપ્તિનું લક્ષ્ય રાખ્યું નહીં. પણ વિભીષણને સુખ સાંપડ્યું, તેણે પ્રભુની પ્રાપ્તિનું લક્ષ્ય રાખ્યું હતું. ઉમાને પાર્વતીને સુખ સાંપડ્યું, કારણ કે શંકરની પ્રાપ્તિનું લક્ષ્ય રાખ્યું હતું. એટલે એમના જીવનની અંદર તેમણે આનંદના અનુભવો કર્યા. કવિતા પણ તુલસીદાસ લખે છે તો શરૂઆતમાં જ કહે છે, હું કવિ નથી, હું કાંઈ ભાષાશાસ્ત્ર વિશારદ નથી. એ ભાષાશાસ્ત્ર વિશારદ હતા, શાસ્ત્રોના જ્ઞાતા હતા, પણ કોઈ અહંકાર નથી એમની અંદર. એટલે કહે છે, હું કવિ નથી, હું તો પ્રેમી છું, રામનો પ્રેમી છું. પ્રેમીની અંદર કેટલીક વાર કાવ્ય તત્વ ન પણ દેખાય કોઈને, પણ પ્રેમ તો દેખાય. જો મારો પ્રેમ દેખાશે તો ગણું, પ્રેમ દેખાય તો ગણું. એકવાર અમે પરદેશમાં ગયા અને ત્યાં એક ઘરમાં રહેલા, તો તે ઘરની અંદર એક સ્ત્રી અને તેના પતિ હતા, એમને અમારા પર પ્રેમ થઈ ગયો, જોતા વેત જ પ્રેમ થઈ ગયો. સવારે પતિને નોકરી કરવા જવાનું થયું, એટલે પોતાની પત્નીને કહે બાથરૂમમાંથી બહાર આવીને, સરલા યોગેશ્વરજીનું ને માં સર્વેશ્વરીનું ધ્યાન રાખજે, દૂધનો ટાઈમ થાય ત્યારે દૂધ આપજે સરલા. તો કે હા કિશોર, મને કઈ કહેવું નહીં પડે, મને ખબર છે. તો કે સરલા, એવું જાણું છું, છતાં સૂચના આપવી મારું કર્તવ્ય છે. તો કે હા કિશોર, થેન્ક યુ. તે સૂચના આપી પણ મને યાદ છે. તો કે સરલા, હું ક્યાં ના પાડું છું તને યાદ નહીં હોય? તો કે કિશોર, તો પછી હવે નહીં બોલે તો નહીં ચાલે, કદાચ યોગેશ્વરજી સાંભળતા હોય આપણી વાત. તો કે સરલા, તું પણ બીકણ છે, સાંભળતા હોય તો શું મોટી વાત છે. યોગેશ્વરજીને થશે કે આપણને લાગણી કેટલી છે. તો કે સારું કિશોર, હવે તારે ટાઈમ થઈ જશે, ઘડિયાળ તો જો. તો કે સરલા, 2 મિનિટ હજુ રોજ કરતા બાકી છે. તો કે સારું કિશોર, ચા પીવી છે? તો કે ના, પછી પીશ. મને થયું કે આ લોકોનું નામ મેં પૂછ્યું જ નથી, કારણ કે અમે તો આગલે દિવસે રાતે જ ગયેલા અને સવારે આ વાત થઈ. મારે તો મળવાનો ટાઈમ જરા મોડો હોય ત્યારે પૂછશું કે આ ભાઈનું શું નામ, બેનનું શું નામ. પણ હવે આપણે પૂછવું પડે એવું રહ્યું નહીં, એમણે જ કહી દીધું, એડવર્ટાઇઝમેન્ટ કરી. હું રામચરિત માનસ લખતો ત્યારે મને વિચાર આવે, મેં કહું તુલસીને કેટલો પ્રેમ છે, આ લોકોને કેટલો પ્રેમ, સરલાને કેટલો પ્રેમ, કિશોર માટે કિશોરને કેટલો સરલા. ભૂલાઈ ન જાય એટલે આખો વખત નામ લીધા જ કરે. મને થયું કે તુલસીને કેટલો પ્રેમ શ્રીરામને માટે. આ તમે રામચરિત માનસ જો ચાલુ કરી દો બાલકાંડ અને ઉત્તરકાંડ સુધી પહોંચો, અને હું તમને એક પ્રશ્ન પૂછું, તે પ્રશ્નનો જો જવાબ નક્કી કરીને આવતીકાલે લાવો તો ઘણી સારી વાત. મારે કહેવાની વાત એટલી જ છે કે તુલસીદાસજી રામચંદ્રને પ્રભુ કહે છે, રામને માટે પ્રભુ શબ્દનો પ્રયોગ કરે. અમે હમણાં જોહાનિસબર્ગ ગયા તો ત્યાં એક કુટુંબ હતું જેમને ત્યાં રહેલા, એ પ્રભુ પ્રભુ મારે માટે કયા કરે. માં સર્વેશ્વરીને પણ સવારે કે હાથ જોડીને, આપણા પ્રભુ શું જમશે આજે, શીરો જમશે. તો કે ના, આપણા પ્રભુ ખીચડી જમશે. આપણા પ્રભુને ખીચડી ગમે એ નાની નાની વાતમાં પ્રભુ જ કે ભાવ છે. એમ તુલસીને એટલો બધો ભાવ છે રામને માટે, એ પ્રભુ પ્રભુ કયા જ કરે છે. હવે તમે બાલકાંડથી આરંભીને આ પ્રભુ શબ્દ ઉત્તરકાંડ સુધી રામચરિત માનસમાં કેટલી બધી વાર પ્રયોગમાં આવ્યો એ જરા આવતીકાલે નક્કી કરીને આવજો. જો થાય તો ગણવું પડશે પાને પાનું તમારે. પણ મને લાગે છે કે હજારોથી વધારે વાર આ પ્રભુ શબ્દ પ્રયોજાયો. કેટલો બધો પ્રેમ, ખૂબ પ્રેમ છે તુલસીને, પ્રભુ પ્રભુ પ્રભુ. અને એને માટે જ તુલસી જીવે છે, એને માટે જ શ્વાસ લે છે. એ સિવાય તુલસીદાસના જીવનની અંદર બીજો કોઈ રસ છે જ. જીવન પ્રભુમય થાય, રામમય થાય, પોતાનું જ નહીં બીજાનું પણ. એટલા માટે એટલે કવિતા તો એટલા માટે કરું છું. રામનો રસ ન હોય તો કવિતા શું કામ.
એવી કવિતા નહી કરવી સુમા રે, એવી કવિતા નહી કરવી સુમારે, જેના ગુણોને તમારા કહે, જેના ગુણોને તમારા કહે.
એવા તો કવિ બહુ થઈ ગયા. હમણાં ઉમાશંકર કહેતા હતા મને અમદાવાદમાં, મને કે યોગેશ્વરજી આ તમારા માતાજીનો સ્વર્ગવાસ થયો, હું એકવાર આવેલો તમારા પ્રવચન વખતે અમદાવાદમાં, અને તે વખતે માતાજી હતા તમારા, તો માતાજીએ એમ કહેલું કે મહાત્માજીની સાથે હું રહું છું. તો કેવો આ સંબંધ કહેવાય કે તમારા માતાજી તમારો પરિચય આપે, તમારી વાત કરે, તો તમારે માટે મહાત્માજી શબ્દ પ્રયોગ કરે. આ કેવી વાત છે દુનિયાની. આ ભારત વર્ષમાં જ આવું થઈ શકે, ઇંગ્લેન્ડ અમેરિકામાં ભાગ્ય જ આવું થાય. પોતાના પુત્રનો ભાવ ભૂલીને માતા પોતાના પુત્રનો પરિચય મહાત્માજી તરીકે આપે, પરિચય આપે જેવું નહીં પણ એમાં એકાકાર બની જાય તે ભાવમાં, કેવી વાત છે. મેં કહ્યું એમનું જીવન એવું હતું, પવિત્ર હતું, ભક્તિમય હતું. મને કે આ તમે જે કાવ્ય સંગ્રહ લખ્યો માતાજીનો સ્વર્ગવાસ થયા પછી 78મા વર્ષે સ્વર્ગવાસ થયો, તમે 81 કાવ્યો માતાજી માટે લખ્યા, તર્પણ સંગ્રહનું નામ છે. તો ઉમાશંકરે કહ્યું કે બહુ અદભુત વસ્તુ કહેવાય. મેં કહું આપણે ત્યાં કોઈ એ માતાઓ પર આટલા કાવ્યો લખ્યા છે, તો કે મને ખ્યાલ નથી લખ્યા હોય એવું. મેં કહું પતિ પર લખ્યા છે, તો કે હા. પત્ની પર લખ્યા, તો કે હા. બેન પર લખ્યા, પણ માતા પર આટલો બધો સંગ્રહ કોઈએ લખ્યો હોય એવું હજુ સુધી બનેલું નથી. આપણો ભાવ ઓછો થતો જાય જેમ જેમ આગળ વધતા જઈએ તેમ. તુલસી પ્રભુને માટે જ પોતાના કાવ્યોની કળાનો ઉપયોગ કરવા માંગે છે.
એવી સરિતાની કરવી સુમારે, જેના તમારી દિશામાં વહે, એવી કવિતાને કરવી સુમારે, જેના ગુણોને તમારા કહે, એવા મંદિરને કરવો સુમારે, જેમાં બધું પણ દેવના મળે, આરાધનાના આરતી ઉતારે, પાવન પુષ્પોના તમને ધરે, એવી કવિતાની કરવી સુમારે, જેના ગુણોને તમારા કહે, એ અક્ષરોએ છંદો વળીએ, ભાવાર્થની ભર માર ખરે, સ્વરોએ કરુંશું સિતારી તણાજે, જાગ્યા પહેલાના તમને વરે, એવી કવિતાની કરવી સુમારે, જેના ગુણોને તમારા કહે, કયા કહો ને કરું શું એવી આતમ, જે માના જોવા મળે, એ જિંદગી શું જીવન જે માં તમારે માટે ના મમતા જરી વૈભવની વાતો નિરાળી સ્વપ્ને યતમને જે ના ચહે એ હોય કે ના હોય ભલે ને મહારસમો તેનો જેમાં ના મળે એવી કવિતાની કરવી સુમારે જેના ગુણોને તમારા કહે હે જેના ગુણોને તમારા કહે એટલે પ્રભુ 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 દસ ચોપાઈઓ ચાલો ને પ્રભુ બે દોહા ચાલો ને પ્રભુ રામનો પરિચય તુલસીદાસજી પ્રભુ રૂપે જ પ્રાપ્યા છે પ્રભુ રૂપે જ જુએ એમની નજરમાં અયોધ્યા કુમાર નથી દશરથ પુત્ર નથી પ્રભુ 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 સર્વત્ર દેખાયા છે દ્રષ્ટિ તેવી થઈ ગઈ મતિ તેવી થઈ ગઈ અને કવિતા પણ એ રીતે જ કર્યા કરે છે એની ગતિ પણ એ પ્રભુની સરિતા તરફ જ વયા કરે છે કવિતાની સમસ્ત ગતિ એમાં સ્નાન કરનારાઓ પણ પ્રભુ તરફ વળે શિવ પાર્વતી પ્રસંગ પાર્વતીનું ચરિત્ર આપણે આમાંથી સંભળાવ્યું આવતીકાલે તુલસીદાસજી નવો વિષય ચાલુ કરી રહ્યા છે આ બધા નવા જ વિષયો છે પણ તદ્દન નવો વિષય છે એ પણ ચાલુ કરી રહ્યા અને તે પ્રાચીન કાલથી તે વિવાદ પણ ચાલ્યા કરે છે ભારતીય શાસ્ત્રોમાં આ વિષયનો વિવાદ વિદ્વાનોમાં પંડિતોમાં ચાલ્યા જ કરે તુલસીદાસ પોતાની લાક્ષણિક રીતે તે વિવાદને ઉકેલે છે આવતીકાલે તેની પણ આપણે ચર્ચા કરીશું તમને થશે કયો વિવાદ હવે 24 કલાક ધીરજ રાખો શું ઉતાવળ છે સમજી ગયા માં સર્વેશ્વરીનું ભજન સાંભળો પછી આપણે શાંતિ પાઠ કરીશું
રઘુવર દશરથ નંદન વંદન દશરથ નંદન વંદન રઘુવર મુનિ શંકર વંદન વંદન દશરથ નંદન વંદન ભાસ્કર નિર્મા મધુમય ભાસ્કર રઘુવર દશરથ નંદન રમ પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ.